એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે પશ્ચિમી તત્વજ્ઞાનના એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે ખરેખર વિચારોની દુનિયામાં ભૂકંપ લાવી દીધો હતો. ડેવિડ હ્યુમનું એ ટ્રીટીઝ ઓફ હ્યુમન નેચર એટલે કે માનવ સ્વભાવ પર એક વિશ્લેષણ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખબર છે આજે પણ એટલું જ સુસંગત છે, કારણ કે એમ કે તે આપણને એવા મૂળભૂત પ્રશ્નો પૂછવા મજબૂર કરે છે.
હા, કે આપણે ખરેખર શું જાણી શકીએ એવા બધા.
બરાબર. આપણી માન્યતાઓ અને નિર્ણયોનો આધાર શું છે? શું આપણો તર્ક જ બધું ચલાવે છે કે પછી બીજું કંઈક છે? હ્યુમે ખરેખર માનવ મનની બહુ ઊંડી તપાસ કરી છે.
બરાબર. તો ચાલો શરૂઆત કરીએ આ ક્રાંતિકારી વિચારક ડેવિડ હ્યુમ 1711-1776 થી. તેઓ સ્કોટિશ જ્ઞાનોદયના એમ કહેવાય કે મુખ્ય ચિંતક હતા, ફિલોસોફર, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી, ઘણું બધું. અને નવાઈની વાત એ છે કે તેમણે કોઈ ખાસ યુનિવર્સિટીની પદવી નહોતી મેળવી.
હા, એ વાત સાચી. મોટાભાગે સ્વશિક્ષિત હતા અને વિચારો, માંડ 26-28 વર્ષની ઉંમરે ફ્રાન્સમાં બેસીને આટલો મોટો ગ્રંથ લખી નાખ્યો.
ખરેખર અદ્ભુત.
હા, અને તેમની ખાસિયત શું હતી કે તેમણે વિજ્ઞાનમાં વપરાતી પેલી અનુભવજન્ય પદ્ધતિ એટલે કે અવલોકન અને પ્રયોગ પર આધારિત પદ્ધતિ, એને માનવ મન અને સમાજ પર લાગુ કરવાનો પ્રયાસ કર્યો.
ઓ, એટલે સાયન્સની મેથડ ફિલોસોફીમાં.
બરાબર. તેમનું લક્ષ્ય તો બહુ મોટું હતું. તેઓ નૈતિક વિજ્ઞાનના ન્યૂટન બનવા માંગતા હતા.
જેમ ન્યૂટને ભૌતિક જગતના નિયમો શોધ્યા, તેમ હ્યુમ માનવ સ્વભાવના એમ કે મૂળભૂત સિદ્ધાંતો શોધવા નીકળ્યા હતા.
પણ સાંભળ્યું છે કે શરૂઆતમાં તો કોઈએ ભાવ પણ ન પૂછ્યો, ખરું ને?
બિલકુલ, એવું જ થયું. ખુદ હ્યુમે મજાકમાં કહેલું કે આ પુસ્તક તો છાપખાનામાંથી જ મરેલું જન્મ્યો, ડેડ બોર્ન ફ્રોમ ધ પ્રેસ જેને કહેવાય.
ઓહ.
પણ સમય જતાં એમના વિચારોની જે તાકાત હતી, જે મૌલિકતા હતી, એના કારણે તે પશ્ચિમી તત્વજ્ઞાનનો આધારસ્તંભ બની ગયો. એમની ઓળખ કોઈ ડિગ્રીથી નહીં, પણ એમના વિચારોની ગહનતાથી બની. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, જો એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
એક લીટીમાં તો અઘરું છે, પણ મુખ્ય વિચાર એમ કે આપણું બધું જ જ્ઞાન, આપણી બધી માન્યતાઓ, આપણા નૈતિક નિર્ણયો પણ એ કંઈ શુદ્ધ તર્ક કે કોઈ દૈવી સાક્ષાત્કારથી નથી આવતા.
તો પછી ક્યાંથી?
એ બધું આવે છે આપણા સંવેદનાત્મક અનુભવમાંથી. મતલબ આંખ, કાન, ત્વચા વગેરેથી જે અનુભવીએ છીએ, તે આપણી લાગણીઓ એટલે કે ભાવનાઓ અને આપણી આદતોમાંથી. આ વિચાર એ સમય માટે તો ખૂબ જ ક્રાંતિકારી હતો.
એટલે એક મિનિટ, તમે એમ કહો છો કે આપણે જે કંઈ માનીએ છીએ, જેમ કે આ દુનિયા ખરેખર છે, કે હું છું, કે એક ઘટના બીજીનું કારણ બને છે, આ બધું ફક્ત અનુભવ અને આદતની પેદાશ છે, કોઈ નક્કર તાર્કિક પુરાવા નથી?
હ્યુમનો તર્ક કંઈક એવો જ હતો. હા, તેમણે કહ્યું કે આ બધી માન્યતાઓ જે આપણને સાવ સ્વાભાવિક લાગે છે ને, એને તાર્કિક રીતે સાબિત કરવી બહુ અઘરી છે. પુસ્તકનો એક મોટો ઉદ્દેશ્ય શું હતો? એ સમયના અત્યંત તર્કવાદીઓ અને ધાર્મિક કટ્ટરપંથીઓ હતા જેઓ અનુભવની મર્યાદા બહાર જઈને મોટા દાવા કરતા હતા, એમને પડકારવાનો.
સમજાયું.
હા, આ પુસ્તક 3 મુખ્ય ભાગમાં વહેંચાયેલું છે. પહેલું સમજ, અન્ડરસ્ટેન્ડિંગ. બીજું આવેગો, પેશન્સ. અને ત્રીજું નૈતિકતા, મોરલ્સ. જાણે કે માનવ મનની એનાટોમી કરી હોય.
વાહ. ચાલો ત્યારે આ માનસિક એનાટોમીમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પુસ્તક 1 સમજ વિશે. અહીં હ્યુમ જ્ઞાનના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સની વાત કરે છે, ખરું ને? એમની પેલી છાપ અને વિચારોની વાત.
હા, બરાબર. આ હ્યુમનો પાયાનો મુદ્દો છે. તેઓ કહે છે કે આપણા મનમાં જે કંઈ પણ છે તે 2 પ્રકારનું છે, છાપ, ઇમ્પ્રેશન્સ, અને વિચારો, આઈડિયાઝ. છાપ એટલે સીધો જીવંત અનુભવ, જેમ કે ગરમ ચાનો પહેલો ઘૂંટડો, કોઈ સંગીત સાંભળવું, ગુસ્સો આવવો, આ બધું એકદમ તીવ્ર અને આબેહૂબ હોય છે. અને વિચારો એ આ છાપોની ઝાંખી નકલો છે, જેમ કે પેલી ગરમ ચા વિશે પછીથી વિચારવું, કે સાંભળેલા સંગીતને યાદ કરવું, ગુસ્સાને યાદ કરવો. આ વિચારો હંમેશા મૂળ છાપ કરતા ઓછા જોરદાર, ઓછા તીવ્ર હોય છે.
ઓકે, અને આના પરથી જ પેલો નકલ સિદ્ધાંત આવે છે કે દરેક વિચાર કોઈને કોઈ છાપની નકલ જ હોય છે.
બરાબર પકડ્યો. હ્યુમનો દાવો છે કે દરેક સરળ વિચાર, દાખલા તરીકે લાલ રંગનો વિચાર, એ કોઈક પૂર્વ અનુભવેલી છાપમાંથી જ આવે છે, એટલે કે લાલ રંગ જોવાની છાપ. આનું એક મોટું પરિણામ શું આવે? કે જો તમે કોઈ વસ્તુનો અનુભવ જ નથી કર્યો તો તમે તેનો સાચો વિચાર કરી જ ન શકો. આ સિદ્ધાંતનો ઉપયોગ હ્યુમ એવા અમૂર્ત મેટાફિઝિકલ ખ્યાલોને પડકારવા માટે કરે છે જેનો કોઈ સીધો સંવેદનાત્મક અનુભવ શક્ય નથી, જેમ કે આત્મા કે ઈશ્વરના અમુક પરંપરાગત ખ્યાલો.
વાહ, આ તો ખરેખર આપણી વિચારવાની રીત પર જ સવાલ ઉઠાવે છે. પણ આપણા વિચારો આમ છૂટાછવાયા તો નથી હોતા ને? એ જોડાયેલા લાગે છે. એના વિશે હ્યુમ શું કહે છે?
હા, એ મુદ્દો પણ હ્યુમે સરસ રીતે ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે વિચારો અમુક નિયમો પ્રમાણે જોડાય છે, એને તેઓ વિચારોનું જોડાણ, એસોસિએશન ઓફ આઈડિયાઝ કહે છે. મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો છે. પહેલો, સામ્યતા, રિઝેમ્બલન્સ, જેમ કે કોઈનું ચિત્ર જુઓ તો તરત એ વ્યક્તિ યાદ આવે.
હા.
બીજો, નિકટતા, એટલે સમય એ સ્થળમાં નજીક હોવું. ઘરના એક રૂમનો વિચાર કરો તો તરત બાજુનો રૂમ યાદ આવે.
બરાબર.
અને ત્રીજો અને સૌથી અગત્યનો, કારણ અને અસર. જેમ કે ધુમાડો જુઓ તો આગનો વિચાર આવે. આ કારણ અસરનું જોડાણ આપણા મનમાં સૌથી શક્તિશાળી છે.
અને અહીં જ હ્યુમનો સૌથી મોટો, એમ કહીએ કે વિસ્ફોટક વિચાર આવે છે, નહીં, કારણ અને અસર વિશે.
હા, આ ખરેખર હચમચાવી નાખે તેવો વિચાર છે. જુઓ, આપણે રોજબરોજની જિંદગીમાં સતત કારણ અસરની વાત કરીએ છીએ. સ્વિચ દબાવી એટલે લાઇટ થઈ, વરસાદ પડ્યો એટલે રસ્તા ભીના થયા. આપણે માની લઈએ છીએ કે કારણમાં કોઈ એવી શક્તિ છે કે કોઈ જરૂરી જોડાણ, નેસેસરી કનેક્શન છે, જે અસરનું ઉત્પન્ન કરે છે. પણ હ્યુમ પૂછે છે, શું આપણે ક્યારેય આ શક્તિ કે જોડાણને સીધું અનુભવીએ છીએ? ક્યારેય જોયું છે એને?
એટલે જેમ કે પેલું બિલિયર્ડ બોલનું ઉદાહરણ છે, એક બોલ અથડાય અને બીજો ખસે, ત્યારે આપણે ખરેખર શું જોઈએ છીએ?
આપણે ફક્ત એટલું જ જોઈએ છીએ, એક બોલ બીજાને અડ્યો એટલે કે નીકળતા, પહેલો બોલ પહેલા હલ્યો, સમયનો ક્રમ, અને ભૂતકાળમાં જ્યારે પણ આવું થયું ત્યારે બીજો બોલ ખસ્યો છે, એટલે કે સતત જોડાણ, કોન્સ્ટન્ટ કન્જંક્શન.
હા, બરાબર.
પણ પેલી શક્તિ જે એક બોલમાંથી બીજામાં ગઈ એમ આપણે માણીએ છીએ, એ આપણે ક્યારેય જોઈ નથી. હ્યુમ કહે છે કે કારણ અસરમાં આપણી જે માન્યતા છે ને, એ તર્ક પર નહીં પણ રિવાજ અને આદત, કસ્ટમ એન્ડ હેબિટ પર આધારિત છે.
આદત પર કેવી રીતે?
વારંવાર બે ઘટનાઓને સાથે જોયા પછી આપણું મન ટેવાઈ જાય છે, એમ કે પેટર્ન બની જાય છે. પછી જ્યારે પહેલી ઘટના જુઓ એટલે આપોઆપ બીજીની અપેક્ષા રાખો છો. આ અપેક્ષા રાખવાની જે માનસિક લાગણી છે, એ જ આપણને જરૂરી જોડાણનો ભ્રમ ઊભો કરાવે છે.
બાપરે, એટલે આનો મતલબ કે વિજ્ઞાન જે કારણ અસરના નિયમો પર આખું ઊભું છે, એ પણ છેવટે તો આપણી માનસિક આદત છે. આ તો દુનિયાને જોવાની આખી રીત બદલી નાખે. આનાથી તો ઊંડો સંશયવાદ પેદા થાય, નહીં?
ચોક્કસ. અને હ્યુમ આ સંશયવાદને અટકાવતા નથી, એને વ્યક્તિગત ઓળખ એટલે કે સ્વ પર પણ લાગુ પાડે છે. તેઓ પૂછે છે, શું તમે ક્યારેય તમારા સ્વનો સીધો અનુભવ કરો છો? જરા અંતર્મુખ થઈને જુઓ ત્યારે શું દેખાય છે?
શું દેખાય? વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, બધું સતત બદલાતું રહે છે.
બરાબર. ક્યાંય એક સ્થિર, અપરિવર્તનશીલ હું દેખાતો નથી?
તો શું હ્યુમ એમ કહે છે કે સ્વ જેવી કોઈ સ્થાયી વસ્તુ છે જ નહીં? આ હું કોણ છે?
હા, એમનું પ્રખ્યાત કથન છે કે સ્વ એ બીજું કંઈ નથી પણ વિવિધ સંવેદનાઓનો સમૂહ કે સંગ્રહ છે, જે ખૂબ ઝડપથી બદલાયા કરે છે, સતત વહેતો પ્રવાહ. એક રૂપક વાપરે છે કે મન એક થિયેટર જેવું છે, જ્યાં જુદા જુદા પાત્રો એટલે કે વિચારો, લાગણીઓ આવે છે ને જાય છે, પણ કોઈ એક કાયમી પ્રેક્ષક કે અભિનેતા નથી. આપણી જે ઓળખની ભાવના છે, એ સ્મૃતિ અને વિચારોના જોડાણથી બનેલી એક રચના છે, મનની બનાવટ છે.
આ બધું સાંભળીને તો એમ લાગે કે આપણે કશું જ નિશ્ચિતપણે જાણી શકતા નથી. તો પછી આપણે રોજિંદી જિંદગી કેવી રીતે જીવીએ છીએ આટલા વિશ્વાસ સાથે? એનું શું?
આ જ હ્યુમનો સંશયવાદી ઉકેલ છે. તે સ્વીકારે છે કે તાર્કિક રીતે ભલે આપણે બાહ્ય જગત, કારણ અસર કે સ્થિર સ્વને સાબિત ન કરી શકીએ, પણ આપણો માનવ સ્વભાવ, આપણી વૃત્તિઓ અને સૌથી વધુ તો આપણી આદતો, એ આપણને આ બધું માનવા મજબૂર કરે છે.
એટલે જીવવા માટે જરૂરી છે એમ.
હા, જીવવા માટે આ માન્યતાઓ જરૂરી છે. એટલે હ્યુમ કહે છે, રિવાજ માનવ જીવનનો મહાન માર્ગદર્શક છે. તર્ક ભલે મર્યાદિત હોય, આદત આપણને રસ્તો બતાવે છે, જીવન ચાલ્યા કરે છે.
ઠીક છે, તો આ થઈ સમજણની વાત. થોડું પચાવવું અઘરું છે પણ રસપ્રદ છે. હવે પુસ્તક બે પર આવીએ, જે આવેગો એટલે કે લાગણીઓ, પેશન્સ વિશે છે. અહીં હ્યુમ શું કહે છે?
અહીં હ્યુમ ફરી એક ક્રાંતિકારી વાત કરે છે. તે કહે છે કે આપણા નિર્ણયો અને કાર્યો પાછળ મુખ્ય પ્રેરક બળ તર્ક નથી, પણ આપણી ભાવનાઓ છે, આપણી લાગણીઓ. તેમનું સૌથી પ્રખ્યાત વાક્ય અહીં આવે છે, તર્ક એ આવેગોનો ગુલામ છે અને હોવો જોઈએ. રીઝન ઇઝ એન ઓટ ઓનલી ટુ બી ધ સ્લેવ ઓફ ધ પેશન્સ.
શું વાત કરો છો? તર્ક ગુલામ છે આવેગોનો? આનો અર્થ શું થયો? તર્કનું કોઈ મહત્વ જ નહીં?
ના ના, એવું નથી કે મહત્વ નથી, પણ એની ભૂમિકા અલગ છે. હ્યુમના મતે આપણી ઈચ્છાઓ, ડર, આશાઓ એટલે કે આપણા આવેગો એ જ નક્કી કરે છે કે આપણે શું ઈચ્છીએ છીએ, આપણો ગોલ શું છે.
ઓકે.
તર્કનું કામ ફક્ત એ ઈચ્છા પૂરી કરવાનો શ્રેષ્ઠ રસ્તો શોધવાનું છે, સાધન શોધવાનું છે.
દાખલા તરીકે, મારે આઈસ્ક્રીમ ખાવો છે. આ એક આવેગ, એક ઈચ્છા છે. હવે કઈ દુકાને સારો મળશે, ત્યાં કેવી રીતે જવું, મારી પાસે પૈસા છે કે નહીં, આ બધું શોધવાનું કામ તર્ક કરે છે.
પણ મૂળ ઈચ્છા તો આવેગમાંથી જ આવી.
બરાબર. તર્ક પોતે કોઈ ધ્યેય નક્કી નથી કરતો, એ તો આવેગોએ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. વાહ, આ તો પરંપરાગત વિચારથી બિલકુલ ઉલટું છે. આપણે તો હંમેશા માનીએ છીએ કે તર્ક જ સર્વોપરી છે, એ જ આપણને સાચો રસ્તો બતાવે છે.
બિલકુલ. હ્યુમ આખી બાજી પલટી નાખે છે. તે ગર્વ, નમ્રતા, પ્રેમ, નફરત જેવી જટિલ લાગણીઓનું પણ વિશ્લેષણ કરે છે અને બતાવે છે કે તે કેવી રીતે સ્વના વિચાર સાથે, જે ભલે એક રચના હોય, અને અન્ય લોકો સાથે જોડાયેલી છે. એટલું જ નહીં, તે ઈચ્છાશક્તિ, વિલ, અને પેલી સ્વતંત્ર ઈચ્છા, ફ્રી વિલના ખ્યાલને પણ પડકારે છે. કહે છે કે આપણી ક્રિયાઓ અનિવાર્યપણે આપણી સૌથી મજબૂત ઈચ્છા કે આવેગનું પરિણામ હોય છે.
ઓકે, તો જો તર્ક ગુલામ છે અને આપણી ક્રિયાઓ આપણી ઈચ્છાઓથી નક્કી થાય છે, તો પછી નૈતિકતા એટલે કે સાચું શું, ખોટું શું, એ ક્યાંથી આવ્યું? આ પુસ્તક 3નો વિષય છે, બરાબર?
હા, બરાબર. અને અહીં પણ હ્યુમ પરંપરાગત માન્યતાઓને જોરદાર રીતે તોડે છે. પહેલો અને બહુ જ પ્રખ્યાત મુદ્દો છે, છે અને હોવું જોઈએની સમસ્યા.
ઇઝ ઓટ પ્રોબ્લેમ, એ શું છે?
હ્યુમ કહે છે કે તમે ફક્ત તથ્યો, કે સ્ટેટમેન્ટ્સ એટલે કે દુનિયા કેવી છે પરથી નૈતિક આદેશો, ઓડ સ્ટેટમેન્ટ્સ એટલે કે આપણે શું કરવું જોઈએ, તાર્કિક રીતે તારવી શકતા નથી. દાખલા તરીકે, ઘણા લોકો ભૂખ્યા છે એ એક હકીકત છે, દુનિયા આવી છે.
હા,
પણ તેમાંથી આપણે તેમને મદદ કરવી જોઈએ એટલે કે આવું હોવું જોઈએ એવો નિષ્કર્ષ તાર્કિક રીતે ફરજિયાત નથી. વચ્ચે કંઈ ખૂટે છે.
શું ખૂટે છે?
કોઈક મૂલ્ય, કોઈક લાગણી. તથ્યોમાંથી સીધો નૈતિક આદેશ ના આવી શકે.
તો પછી નૈતિકતાનો આધાર શું છે? જો તર્ક નહીં તો શું? કોઈક દૈવી આદેશ?
ના. હ્યુમનો જવાબ છે ભાવના, સેન્ટિમેન્ટ, લાગણી. નૈતિકતા આપણા મનની અંદર રહેલી મંજૂરી, અપ્રુવલ કે અસ્વીકાર, ડિસઅપ્રુવલની લાગણી પર આધારિત છે. જ્યારે આપણે કોઈ કાર્ય કે વ્યક્તિના ચારિત્ર્ય વિશે વિચારીએ છીએ અને તેનાથી આપણને આનંદ કે સુખની એક પ્રકારની મંજૂરીની લાગણી થાય, તો આપણે તેને સારું કહીએ છીએ.
અને જો અણગમો થાય તો?
જો દુઃખ કે અણગમાની, અસ્વીકારની લાગણી થાય, તો આપણે તેને ખરાબ કહીએ છીએ. એટલે નૈતિકતા વસ્તુનિષ્ઠ નથી, પણ આપણા આંતરિક પ્રતિભાવ પર નિર્ભર છે.
ઓહો, એટલે કે દયા જેવી વસ્તુ આપણને સારી લાગે છે કારણ કે તે આપણામાં એક સુખદ ભાવના જગાડે છે.
હા, બરાબર. હ્યુમ દયા, ઉદારતા વગેરેને કુદરતી સદગુણો, નેચરલ વર્ચ્યુઝ કહે છે, જે આપણને સ્વાભાવિક રીતે ગમે છે, આપણામાં સારી લાગણી પેદા કરે છે. પણ તે ન્યાય, સંપત્તિના અધિકારો, વચન પાળવું, આવા ગુણોને કૃત્રિમ સદગુણો, આર્ટિફિશિયલ વર્ચ્યુઝ કહે છે.
કૃત્રિમ એટલે બનાવટી?
બનાવટી નહીં, પણ બનાવેલા. આ નિયમો કુદરતી નથી, પણ સમાજે પોતાની ઉપયોગિતા માટે, સહકાર અને વ્યવસ્થા જાળવવા માટે બનાવ્યા છે. એ સામાજિક કરાર જેવા છે, જે લાંબા ગાળે બધાના ભલા માટે જરૂરી છે, ભલે તે વ્યક્તિગત રીતે ક્યારેક આપણને ફાયદાકારક ન પણ લાગે.
સમજાયો. પણ આ સામાજિક નૈતિકતા કેવી રીતે શક્ય બને છે? આપણે ફક્ત પોતાના ફાયદાનું ન વિચારીને બીજાના ભલાનું કેમ વિચારીએ?
અહીં સહાનુભૂતિની ભૂમિકા આવે છે. હ્યુમ કહે છે કે આપણામાં બીજાની લાગણીઓને સમજવાની અને તેમાં સહભાગી થવાની, એમ કે પડઘો પાડવાની ક્ષમતા છે.
એટલે એમ્પથી જેવું.
હા, અત્યારે આપણે જેને એમ્પથી કહીએ છીએ એના જેવું જ. જ્યારે આપણે કોઈને ખુશ જોઈએ તો આપણને પણ થોડું સારું લાગે, કોઈને દુઃખી જોઈએ તો આપણને પણ સહાનુભૂતિ થાય, દુઃખ લાગે. આ સહાનુભૂતિ જ આપણા નૈતિક દાયરાને સ્વથી આગળ વધારીને સમાજ સુધી લઈ જાય છે, અને એના કારણે જ આપણે એવા નિયમો અને ગુણોને મહત્ત્વ આપવા પ્રેરાઈએ છીએ જે સમગ્ર સમાજ માટે ફાયદાકારક હોય.
ખૂબ જ ઊંડા અને આમ વિચારતા કરી દેવા વિચારો છે. તો આજ આખી ચર્ચામાંથી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય, ખાસ કરીને આજના સમય માટે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે તર્કની મર્યાદાઓ. આપણે ઘણીવાર માનીએ છીએ કે આપણે બહુ તાર્કિક છીએ, પણ હ્યુમ યાદ અપાવે છે કે મોટાભાગે આપણને આપણી આદતો, આપણી લાગણીઓ અને સામાજિક રિવાજો દોરે છે. આ સમજ આપણને કદાચ થોડા વધુ નમ્ર બનતા શીખવી શકે છે, આપણી પોતાની અને બીજાની કટ્ટર માન્યતાઓ પર સવાલ ઉઠાવવામાં મદદ કરી શકે છે.
હા, એ બરાબર છે. બીજો મુદ્દો કયો ગણી શકાય? મને લાગે છે અનુભવ અને આદતનું મહત્વ. આપણું જ્ઞાન અને આપણી મોટાભાગની વર્તણૂક અનુભવ અને તેમાંથી બનેલી આદતનું પરિણામ છે. આ વાત આપણે કેવી રીતે શીખીએ છીએ, આપણી ટેવો કેવી રીતે બને છે અને કદાચ તેને કેવી રીતે બદલી શકાય તે સમજવામાં મદદ કરી શકે.
સાચી વાત. અને ત્રીજું, લાગણીઓની શક્તિ. આ બહુ મોટો મુદ્દો છે. લાગણીઓ માત્ર કોઈ આડપેદાશ નથી, પણ આપણા નિર્ણયો અને કાર્યો પાછળનું મુખ્ય એન્જિન છે. આપણી નૈતિકતા પણ લાગણી પર આધારિત છે. આ સમજ આપણને વ્યક્તિગત પ્રેરણાને સમજવામાં મદદ કરે છે અને સમાજમાં ચાલતી ઘણી ચર્ચાઓ, જે ઘણીવાર ભાવનાત્મક હોય છે, તેને સમજવામાં પણ ઉપયોગી થઈ શકે છે.
ચોથો મુદ્દો, પેલો સ્વનું બંડલ જેવો વિચાર. એક સ્થિર અટલ હુંનો ખ્યાલ કદાચ એક ભ્રમ છે. આ થોડું ડરાવણું લાગે, પણ એ આપણને પરિવર્તન સ્વીકારવામાં, ભૂતકાળમાંથી મુક્ત થવામાં અને ઓળખ વિશે વધુ લવચીક બનવામાં મદદ કરી શકે છે. આજના માઇન્ડફુલનેસ જેવા વિચારો સાથે પણ આ વાત જોડાય છે, નહીં?
ચોક્કસ. અને પાંચમું, લાગણી અને સહાનુભૂતિ આધારિત નૈતિકતા. હ્યુમ બતાવે છે કે નૈતિકતા માટે કોઈ બાહ્ય સત્તા કે શુદ્ધ તર્ક પર જ આધાર રાખવાની જરૂર નથી. તે આપણી સહિયારી માનવતા, આપણી લાગણીઓ અને એકબીજા પ્રત્યેની સહાનુભૂતિમાંથી ઉદ્ભવી શકે છે. આ વિચાર સામાજિક સંવાદિતા અને જુદા જુદા દ્રષ્ટિકોણને સમજવામાં આજે પણ ખૂબ જ મહત્વનું છે.
ખરેખર આ પુસ્તકના કેટલાક વિચારો તો એવા છે કે મનમાં ઘર કરી જાય. જેમ કે પેલું વાક્ય, તર્ક એ આવેગોનો ગુલામ છે. આ સાંભળીને જ લાગે કે આપણી પોતાની પ્રેરણાઓ વિશે આપણે કેમ કોઈ કામ કરીએ છીએ એના વિશે ફરી વિચારવું પડે.
હા, બિલકુલ. અને બીજું, રિવાજ માનવ જીવનનો મહાન માર્ગદર્શક છે. આપણે કેટલા બધા નિર્ણયો, કેટલી બધી ક્રિયાઓ ફક્ત આદતવશ કરીએ છીએ એનો ખ્યાલ આવે. અને પેલું મનનું રૂપક. મન એક પ્રકારનું થિયેટર છે, જે બતાવે છે કે આપણી ચેતના કેટલી પ્રવાહી છે, કેટલી સતત બદલાતી રહે છે. અંદર જાણે સતત કંઈક ચાલતું રહે છે.
અને પેલો વિચાર કે સુંદરતા કે નૈતિકતા વસ્તુઓમાં નથી, પણ જોનારના મનમાં છે. આનો અર્થ એ કે મૂલ્યો સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી છે, કે પછી પેલી સહાનુભૂતિ તેને સામાજિક બનાવે છે?
હ્યુમ સૂચવે છે કે મૂળભૂત રીતે તો તે વ્યક્તિગત લાગણી જ છે, પણ સહાનુભૂતિ દ્વારા આપણે તેને વહેંચીએ છીએ અને તેના કારણે જ આપણે સામાજિક સ્તરે અમુક મૂલ્યો પર સહમત થઈ શકીએ છીએ. અને છેલ્લે પેલું કારણ અસરવાળું. કારણ અસરમાં આપણી માન્યતા આદતનું પરિણામ છે. આ વાત વારંવાર યાદ અપાવે છે કે આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ તેને સમજવાની આપણી ક્ષમતા કેટલી મર્યાદિત હોઈ શકે છે, આપણે ખરેખર કેટલું જાણીએ છીએ.
તો આ બધા ગહન વિચારોનો આમ રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ ફક્ત બૌદ્ધિક કસરત છે કે પછી કંઈક પ્રેક્ટિકલ પણ છે?
ના ના, ચોક્કસ પ્રેક્ટિકલ છે. મને લાગે છે કે પહેલો ફાયદો છે બૌદ્ધિક નમ્રતા અને વિવેચનાત્મક વિચારસરણી. હ્યુમના વિચારો આપણને શીખવે છે કે કોઈ પણ દાવા પર, ખાસ કરીને જે સંપૂર્ણ નિશ્ચિતતાનો દાવો કરે, તેના પર તરત વિશ્વાસ ન કરવો. પુરાવા ધ્યાનથી તપાસવા જોઈએ, શંકા કરવી જોઈએ. આજકાલ જે ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતીનો મારો ચાલે છે એમાં બહુ જ જરૂરી છે.
હા, એ તો સાવ સાચી વાત.
બીજું શું?
મને લાગે છે કે માનવ નિર્ણયોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે. શા માટે લોકો ઘણીવાર અતાર્કિક લાગતા નિર્ણયો લે છે? શા માટે જાહેરાતોમાં તર્ક કરતા લાગણી પર વધુ ભાર મૂકવામાં આવે છે? હ્યુમના વિચારો આ સમજવામાં મદદ કરે છે કે લાગણીઓ ખરેખર કેટલી શક્તિશાળી છે.
બરાબર. ત્રીજું, વ્યક્તિગત વિકાસમાં ઉપયોગી થઈ શકે છે. જો સ્વસ્થિર નથી પણ સતત બદલતો પ્રવાહ છે તો આપણે પરિવર્તનને કદાચ વધુ સહેલાઈથી અપનાવી શકીએ છીએ. ભૂતકાળની નિષ્ફળતાઓ કે જૂની ઓળખને વળગી રહેવાને બદલે આગળ વધી શકીએ છીએ, નવી વસ્તુઓ શીખી શકીએ છીએ, બદલાઈ શકીએ છીએ.
અને ચોથું, જે તમે કહ્યું, સહાનુભૂતિનું મહત્વ. હ્યુમ બતાવે છે કે નૈતિકતા અને સારા સામાજિક સંબંધો માટે સહાનુભૂતિ કેટલી કેન્દ્રવર્તી છે. બીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો, તેમના દૃષ્ટિકોણને જાણવો, આ બધું સમાજમાં સુમેળ વધારવા અને મતભેદો ઉકેલવા માટે કેટલું ચાવીરૂપ છે ને?
ખરેખર મને લાગે છે કે હ્યુમના વિચારો આપણને આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને વધુ ઊંડાણપૂર્વક અને કદાચ વધુ વાસ્તવિક રીતે જોવામાં મદદ કરી શકે છે. થોડા ઓછા જજમેન્ટલ બની શકીએ.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો ટેકઅવે એ રહ્યો કે કારણ અસર વિશેનો વિચાર કેટલો ચોંકાવનારો છે. આપણે જે પાયાની બાબત માનીએ છીએ, જેના પર આખી દુનિયા ચાલતી હોય એવું લાગે, તે ફક્ત માનસિક આદત હોઈ શકે છે. આ વિચાર ખરેખર મનને હલાવી દે છે.
અને મારા માટે પેલી સ્વની બંડલ થિયરી, એની આધુનિકતા ખરેખર પ્રભાવશાળી છે. લગભગ 300 વર્ષ પહેલાં હ્યુમે જે કહ્યું તે આજના ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાનના કેટલાક તારણોની કેટલી નજીક લાગે છે. એ વિચાર કે આપણી ઓળખ એક સ્થિર વસ્તુ નથી પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એ ખરેખર ગહન છે.
તો સૌ શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીને જઈએ. હ્યુમ સૂચવે છે કે જેને આપણે નક્કર વાસ્તવિકતા માનીએ છીએ, જેમ કે કારણ અસર, આપણું સ્થિર સ્વ, તે મોટે ભાગે આપણા મન દ્વારા આપણી આદતથી રચાયેલી છે. જો આ વાતમાં થોડું પણ સત્ય હોય તો આ સમજણ આપણી પોતાની દ્રઢ માન્યતાઓ, આપણી જીદ અથવા તો અન્ય લોકો સાથેના આપણા મતભેદો પ્રત્યેના આપણા અભિગમને કેવી રીતે બદલી શકે છે? વિચારવા જેવો પ્રશ્ન છે ને?
ચોક્કસપણે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.